તારીખ 29/11/1996 શ્રી ધન્ય આરાધનાની પ્રસ્તાવના ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 8.
કથન અવિરુદ્ધતા. ૬૭૯ પત્રમાં પણ એક વાત લાવી છે. જ્ઞાનીની વાણીનું મુખ્ય લક્ષણ એ છે કે પુરવાર પર તેમના કથનમાં અવિરોધ પણ હોય છે. એ જ્ઞાનીની વાણીનું મુખ્ય લક્ષણ છે. કૃપાળુ દેવના વચનોમાં પણ એ પ્રકાર સ્પષ્ટ જોવામાં આવે છે. જેમના અતિન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાનમાં નિજાત્મ સ્વરૂપ અનુભવ ગોચર થયું હોય તેવા કોઈ પણ જ્ઞાની પુરુષના વચનમાં પુરવાર પર વચન વિરુદ્ધતા ક્યાંય પણ હોતી જ નથી. કેમ કે એમને આત્મા પ્રત્યક્ષ થયો છે, અનુભવ પ્રત્યક્ષ થયેલો છે, એટલે પોતાના સ્વાનુભવથી સ્વાનુભવમાં આવેલા પદાર્થને અને સ્વાનુભવને કહેવામાં તેમને વિરુદ્ધતા ક્યાંથી આવે? આવી શકે નહીં, અનુભવમાં આવેલી ચીજ છે. તે ખાસ લક્ષમાં રાખવા જેવું છે. એટલે કોઈ પણ જ્ઞાની માટે વાત ચાલે છે કૃપાળુ દેવને, પણ કોઈ પણ જ્ઞાની માટે એ વાત લક્ષમાં રાખવા જેવી છે કે ક્યાંય પણ વચન વિરુદ્ધતા એમની હોઈ શકે નહીં. કોઈ પણ પોતાની વાતથી વિરુદ્ધ કરે, સ્થાપેલી વાતથી વિરુદ્ધ કરે છે, એ વાત વિચારવા જેવી પણ રહેતી નથી. હવે જ્ઞાનીની વાતમાં ભૂલ છે કે નહીં એ કેવી રીતે વિચારે, એ સ્વચ્છંદ થાય ત્યારે એવો વિચાર આવે છે જીવનમાં. સ્વચ્છંદના પ્રકરણમાં પ્રયોજન સિદ્ધિમાં લીધી છે એ વાત. આત્મ પદાર્થમાં કેટલાક પરસ્પર વિરુદ્ધ ધર્મો છે, પદાર્થમાં જ કેટલાક વિરોધી ધર્મો છે, અને તે એક જ પદાર્થની સત્તામાં રહેલા હોવાથી તેની અવિરોધપણે અભિવ્યક્તિ સ્વાનુભવ વિભૂષિત પુરુષના જ વચનોમાં આવી શકે તેમ છે. વિરુદ્ધ ધર્મો છે એનો અનુભવ જ્ઞાન હોવાથી એ વિષયમાં પદાર્થને વિરોધાભાસી ધર્મોથી પણ બતાવવાનું સામર્થ્ય છે એ જ્ઞાની પુરુષના વચનોમાં જ હોઈ શકે છે. કેમ કે એમના જ્ઞાનમાં અવિરોધપણે એ પદાર્થ ભાષ્યમાન થયેલો છે. બીજા જીવોને કે જેમને સ્વાનુભવ નથી પરંતુ શાસ્ત્રનું પઠન પાઠન છે તેવા જીવોને પદાર્થ દર્શન નહીં હોવાને લીધે પુરવાર પર વિરોધપણું આવ્યા વિના રહેતો નથી, અને આવ્યા વિના રહેશે નહીં, અમને આવશે નહીં. કેમ કે એમને તો પદાર્થ જ ભાષો નથી. બીજા જીવોને તો જ્ઞાનમાં પદાર્થ આવ્યો નથી, એટલે કેટલીક વાત અનુમાનથી ધારેલી ને શીખેલી છે, એનો કોઈ પાયો નથી, એનો કોઈ પાયો નથી, આધાર વિનાનો છે એ ધારણા. એ જ્ઞાન જ નિરાધાર છે ખરેખર. જ્ઞાનમાં કોઈ શક્તિ નથી, કોઈ વાસ્તવિકતા પણ નથી, કલ્પિત જ્ઞાન છે. કેવું છે? કલ્પિત જ્ઞાન છે. તેથી કોઈ પણ અન્ય મતમાં આત્મા કહેવામાં આવે છે તો પણ યથાર્થપણે તેઓ કહી શકતા નથી. કોઈ એક પડખાને કહે છે જે એને સમજમાં આવ્યું એવું છે એવું એકાદ પડખું કહે છે, બટ બીજી વાતને એ સમજી શકતા નથી અથવા સ્વીકારી શકતા નથી. સમજી શકતા નથી અથવા સ્વીકારી શકતા નથી કે એમ કેમ બને. જે એક હોય તે અનેક કેવી રીતે હોય શકે, અનેક હોય તે એક કેવી રીતે હોય શકે. કોઈ અપેક્ષા એ એક પણ છે અને કોઈ અપેક્ષા એ અનેક પણ છે. કોઈ અપેક્ષા એવો લાંબો શબ્દ ન વાપરવો હોય ત્યારે શાસ્ત્રીય પરિભાષામાં સ્યાત એક છે અને સ્યાત અનેક છે. સ્યાત શબ્દથી એ બે શબ્દોને એકમાં લઈ લીધા. સ્યાત શબ્દથી શું
બેસતી
હોય એમાંથી બધી પરમાર્થ કેવી રીતે કાઢે
છે.
શંકરાચાર્ય જેવા બહુ સમર્થક ક્ષેપસમ વાળા જૈન શાસ્ત્રોનું અવલોકન કર્યા પછી સ્વીકારી ન શક્યા. અદ્વૈત બ્રહ્મને સ્વીકારનારા છે ને સમ્યક દર્શનનો વિષય એક અખંડ અભેદ છે અને સ્વીકારે છે. અનુભવ જ્ઞાન વિના દ્રવ્ય અને પર્યાયનું અનુસંધાન શું છે, એનું વૈજ્ઞાનિક સ્વરૂપ શું છે એ સમજાય નહીં. એટલે એમને એ સ્ટેટમેન્ટ કર્યું કે સ્યાદવાદ હૈ સો સંશયવાદ હૈ. શંકા કરે છે કદાચ આમ પણ હોય ને કદાચ આમ પણ કદાચિત આમ ને કદાચિત આમ એમ કે છે તો સંશય થઈ ગયો. વસ્તુ કા ચોક્કસ સ્વરૂપ કા કોઈ ઠિકાણા ઇસમે નહીં હૈ. આ સ્ટેટમેન્ટ કર્યું એમણે કેમ કે વિરુદ્ધતા સ્વીકારી નથી શકતા. આત્મા શુદ્ધ છે તો કે હા, આત્મા અશુદ્ધ છે તો કે હા. શુદ્ધ ને અશુદ્ધ એક સાથે છે તો કે હા. એ કેવી રીતે હોય તો એ હોય છે એ લોકો સ્વીકારી શકે એવું નથી. સંસ્કારને આત્મા પર પદાર્થના સંસ્કાર ઝીલવાની યોગ્યતા વાળો છે અને અસંસ્કારને કોઈ પણ પદાર્થના સંસ્કાર નહીં ઝીલવાની યોગ્યતા વાળો છે. બે યોગ્યતા એક સાથે છે. એમ પેન્સિલને અણી કાઢો અને બાવળના કાંટાને અણી કાઢવાની જરૂર નહીં. બે વાત એક સાથે છે આત્મામાં બે છે. એવી કેટલી પરસ્પર વિરુદ્ધ ધર્મોની વાતો છે. ગમે એવો ક્ષોભસમ હોય પણ અનુભવી પુરુષના ચરણમાં બેસે ત્યારે સમજાય એવું છે. આમે સીંગડા માંડે ત્યાં સુધી સમજાય એવું નથી. હું સમજુ છું, મને ખબર પડે છે, મારામાં બુદ્ધિ છે. નાની પુરુષોના વચનોનું પુરવાર પર અવિરોધપણું તે ખાસ પ્રકારનું વિલક્ષણ સ્વરૂપ છે. નાની પુરુષના વચનોનું પુરવાર પર અવિરોધપણું એ તો એમનું ખાસ પ્રકારનું વિશેષ લક્ષણ છે, એવું બીજાને નથી હોતું એવું લક્ષણ. અને તે જેને સમજાય અર્થાત ઓળખાય તેને તો તે જ્ઞાની પ્રત્યે અત્યંત અત્યંત અભાવ સહજ જ સ્ફુરે છે. એવી કથન અવિરુદ્ધતા પરમ કૃપાળુ દેવના વચનોમાં પણ રહેલી છે. એક અર્થ એમ કે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. એ જ કાવ્યમાં એમ કે ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સંભાવ દોજા. મારે ભવમાં ને મોક્ષમાં કાંઈ મને ફરક નથી,
આપણને મોક્ષને કાંઈ જરૂર નથી.
હે
165
પહેલા પત્રમાં મોક્ષની જરૂર નથી એમ છે.
મોક્ષ જે આવી રીતે પરસ્પર વિરુદ્ધ આવા સ્ટેટમેન્ટ આવે ત્યારે મોક્ષ જે કઈ રીતે એમાંથી આત્મકલ્યાણ કાઢવું જોઈએ?
ન સમજાય ત્યાં સુધી જિજ્ઞાસામાં રહેવું, પણ પોતે જજમેન્ટ આપી દેવું કે આ ભૂલ થાય છે એવું જજમેન્ટ આપવું નહીં, જિજ્ઞાસામાં રહેવું જોઈએ. અંધારામાં ઉભો છે, જ્ઞાન અંધકારમાં ઉભો છે, એને પોતાને ભાન હોવું જોઈએ કે હું અંધારામાં ઉભો છું. અંધારામાં ઉભેલો એમ કે રજવાડામાં ઉભેલા ને ખબર પડતી નથી, દેખાતું નથી, એ તો વાત કઈ બરાબર નથી. એ તો પ્રાર્થના છે. અંધકારમાં ઉભો છું એમ કે છે કે હું અંધારામાં ઉભો છું, મને જ્ઞાન પ્રકાશ આપો. પછી વિધિ દર્શકતા છે. વિધિ એટલે કાર્ય પદ્ધતિ, યથાર્થ કાર્ય પદ્ધતિ. વિધિ દર્શકતા 12 અંગના સારભૂત, સૂક્ષ્મ થી અતિ સૂક્ષ્મ વિષય અંતર્મુખ થઈને સ્વરૂપ પ્રાપ્તિની વિધિ અથવા કાર્ય પદ્ધતિનો છે. 12 અંગની અંદર સૂક્ષ્મમાં સૂક્ષ્મ કોઈ વિષય હોય અને સારભૂત વિષય હોય એટલે આત્માને કામમાં આવે એવો વિષય હોય તો કેવી રીતે અંતર્મુખ થઈને સ્વરૂપને અનુભવમાં લેવું, પ્રાપ્ત કરવું એટલે અનુભવમાં લેવું, એની પદ્ધતિ શું છે, એ સૌથી સારભૂત અને સૂક્ષ્મ વિષય છે. અને તે કાર્ય પદ્ધતિ અથવા વિધિ સ્વાનુભવી જ્ઞાની પુરુષની વાણી સિવાય ક્યાંય પણ પ્રાપ્ત થવી, એવો વિષય ક્યાંય પણ પ્રાપ્ત થવો એ સંભવિત નથી. કેમ કે બીજા તો એથી અજાણ છે એ શું કે આત્માને ધારણામાં લઈ શકાય છે, ધ્રુવ છે ને અપરિણામી છે ને એ સાંખ્ય વાળા એ લીધો. વિધિને કોઈ ધારણામાં લઈ શકાય એવો વિષય નથી, કેમ કે એ પ્રેક્ટિકલ જ્ઞાનનો વિષય છે, થિયરેટિકલ જ્ઞાનનો વિષય નથી. એ એટલે વેદાંતમાં વિધિનો વિષય નથી. બૌદ્ધ મતે પર્યાય સ્વીકારી તો પણ વૈરાગ્ય આદિ વાત લીધી બાહ્ય સાધનને. અંતરંગ સાધન જે છે એનાથી એ સમજી ન શક્યા. ભગવાનની વાણીમાં એ વાત આવે છે પણ યોગ્યતા વિના પકડી ન શકે, અન્યથા પકડીને જુદો મત પ્રવર્તાવે, રેત મિથ્યાત્મા જાય. થિયરેટિકલ જ્ઞાન નો વિષય નથી, પ્રેક્ટિકલ જ્ઞાન નો વિષય. પ્રશ્ન થાય જો થિયરી નો વિષય નથી તો એના પર પ્રકરણ કેવી રીતે લખો? કે પ્રેક્ટિકલ જ્ઞાન નો વિષય છે એમ કહેવા માટે લખો, થિયરેટિકલ જ્ઞાન નો વિષય નથી એમ કહેવા માટે લખો. અને એનો કેટલોક ત્યાં પૂર્વક્રમ બતાવ્યો છે, પૂર્વે કેવા પરિણામ હોય તો અંતર્મુખ સ્થિતિ થવા સુધી પહોંચે અથવા ક્ષમતા આવે એમ લેવું છે. બાકી અંતર્મુખ પણ કઈ શબ્દોમાં આવે નહીં. ભગવાનની પ્રતિમા સ્થાપવા પાછળ ભગવાનની પ્રતિમાની સ્થાપના જે છે અનાદિથી, એની પાછળ પારમાર્થિક હેતુ આ છે, મુખ્ય પારમાર્થિક હેતુ આ છે કે અંતર્મુખ થવાની વિધિને દેખાડવી છે, દેખાડીને સમજાવવી છે. એનો નિષેધ કેવી રીતે કરાય? કુદરતે વ્યવસ્થા રાખી છે, અમલીકરણ કર્યું છે. ત્યાં જ્ઞાનીઓ સ્થાપતા રહ્યા નહીં એટલે અજ્ઞાનીઓ થાપે છે. એનો ઝઘડો કરે આમ હોય તેમ હોય, આમ હોય ઢીકણું હોય. એ દલીલ લીધી હતી યુગલજી આવ્યા ત્યારે, તો સમજે ને બધું વિદ્વાન હોય તો બધું સમજે કે ભાઈ આ છે હું તો સ્થાપના નિક્ષેપ, કોનો અધિકાર છે, નયનો વિષય છે. નયના વિષયને નિક્ષેપ કે છે, નિક્ષેપની વ્યાખ્યા જી છે, નયના વિષયને નિક્ષેપ કે છે. તો નય જ્ઞાન ધારીને પૂછી લ્યો ને માથાકૂટ શું કરવા કરવી જોઈએ બીજાએ? અમે તો વિદ્વાન, અમે કહીએ એમ થોડું વિદ્વાન નું કામ નથી.
શાસ્ત્ર આધાર માનતા નથી.
હા, શાસ્ત્ર આધાર ની વાત નથી.
શાસ્ત્ર સંજ્ઞા આવી ગયું.
હા, શાસ્ત્ર સંજ્ઞા થઈ. જ્ઞાની પુરુષ ના વચન પછી પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ ના વચન પ્રાપ્ત હોવા છતાં એ જ વાતની સાબિતી શાસ્ત્રોમાંથી ગૂંથે એને શાસ્ત્ર સંજ્ઞા વર્તે છે. ધારસીભાઈ પાસે શરત કરી હતી કૃપાલદેવે કે અમે કીધા પછી શાસ્ત્ર સંજ્ઞા ન થાય તો આ વાત કેવી છે? નહીં તો નથી કેવી. સ્વરૂપ પ્રાપ્તિની વિધિની સૂક્ષ્મતા અને આંતરધ્વનિની અભિવ્યક્તિ અંડરટોન, એ વિષયનો અંડરટોન, એ વિષયનો બહાર સીધું કહી શકાય એવું નથી, પણ એનો ટોન આવી શકે છે પાણીમાં. સ્વરૂપ પ્રાપ્તિની વિધિની સૂક્ષ્મતા અને અંતરધ્વનિની અભિવ્યક્તિ એટલે અંડરટોનને વ્યક્ત કરવો, એકમાત્ર જ્ઞાની પુરુષની વાણીમાં જ હોય છે તેવી વસ્તુસ્થિતિ છે. કેમ કે જેને અનુભવ કર્યો એની સૂક્ષ્મતાને સમજે છે, એટલે એની વાણીમાં એની સૂક્ષ્મતા પ્રદર્શિત થાય છે. સ્થૂળપણે તો એ આવી શકે એવો વિષય જ નથી, કેમ કે વિષય સૂક્ષ્મ છે, અને એ પણ એના અંતરધ્વનિમાં આવે છે, એવી સૂક્ષ્મતા એમના અંડરટોનમાં વ્યક્ત થાય છે. રૂપાળુદેવે આ વિષયમાં એટલે જ્ઞાની પુરુષની વાણી વિશેના વિષયમાં કેટલાક લક્ષણો પત્ર 689માં પ્રસિદ્ધ કર્યા છે. એ પુરવાર પર કથન વિરુદ્ધતા છે, એ પણ 689માં જ છે. એમાં પાંચ પેરેગ્રાફ લીધા છે એ વિષય ઉપર. તેમાં આત્મભાન કરવાનો આશય, તેમાં આત્મભાન કરવાનો આશય પદાર્થ દર્શનને લીધે વિરુદ્ધ સ્વભાવોનું પણ વિરુદ્ધ નિરૂપણ, આત્માર્થ ઉપદેશક પણ, અપૂર્વ સ્વભાવના અપૂર્વ અર્થનું નિરૂપણ, પોતાની આત્મજાગૃતિને લીધે બીજાના આત્માને પણ સતત જાગ્રત કરનાર, શુષ્કતા રહિત અધ્યાત્મ નિરૂપણ, વાસ્તવિકતાને યથાસ્થિત પદાર્થ નિરૂપણ વગેરે લક્ષણો ગુરુવારદેવે પોતાના સ્વાનુભવમાંથી દર્શાવ્યા છે. 689માં નાનીની વાણીના લક્ષણોમાં આટલી વાતો એમણે લખી છે પાંચ પેરેગ્રાફમાં. એમાં સૌથી પહેલું એમણે આત્મભાન કરવાનો, આત્મકલ્યાણ કરવાનો આશય લીધો છે. કથનમાં વિસ્તાર હોય કે કથનમાં સંક્ષેપ હોય, આશય બદલાતો નથી. કથન અસ્થિતિ હોય કે કથન નાસ્તિથી હોય, આશય બદલાતો નથી. રાગ આત્માનો છે એમ કહે ત્યારે, અને રાગ જડનો છે અને આત્માનો નથી એમ કહે ત્યારે આશય બદલાતો નથી. વિરુદ્ધ વાત કરે ત્યારે પણ આશય બદલાતો નથી, આશય સળંગ બધે એ જ ધારો રહે છે. અને બધા જ જ્ઞાનીની વાણીમાં એ આશય હોય છે, આશયનો ફરે. અને એવો આશય અજ્ઞાનીની વાણીમાં હોતો નથી, કેમ કે એ પોતે આત્મકલ્યાણને સાધતો નથી. તો આત્મકલ્યાણને સાધી શકાય એવો આશય કહે કઈ રીતે? પોતે તો અજાણ્યો છે, જે રસ્તાથી પોતે અજાણ્યો હોય એ રસ્તો એ પોતે કેવી રીતે બતાવી શકાય? નીકળે છે 213માં લીધું છે એક જ વાત કહેવા માટે સમસ્ત વાત લીધી છે. 213માં ને 609માં છે, 609 પત્રમાં છે. જીનાગમમાં કહેલા સર્વ વચનો, જીનાગમમાં કહેલા સર્વ વચનો અથવા જ્ઞાની પુરુષના શ્રીમુખેથી નીકળેલા સર્વ વચનો, એમાં આત્મકલ્યાણનો આશય સમાયેલો છે. અને આત્મકલ્યાણ થવા અર્થે જ તે વચનો કયા છે? એ વચન સમ્યક્તા છે, વચન સમ્યક્તા છે. જેનો આધાર જ્ઞાનની સમ્યક્તા છે, જેનો આધાર પરિણમનની સમ્યક્તા છે. પ્રશ્ન જ સ્થાને છે. દરેક વચનોમાં એ આશય છે. સમજનાર જીવ એ આશયનું અનુસંધાન કરીને સમજવા માંગે તો અજ્ઞાન દશામાં પણ એને પરમાર્થ સમજાય, અને એ આશય છોડીને સમજવાનો પ્રયત્ન કરે એટલે એને એ વચનોનો યથાર્થ સમજણ ન થાય. શબ્દાર્થ ભાવાર્થ આવડે તો પણ યથાર્થ સમજણ ન થાય. શબ્દાર્થ ભાવાર્થ સાચો હોય તો યથાર્થ સમજણ ન થાય, કેમ કે એને આશય પકડ્યો નથી. પદાર્થ દર્શનને લીધે વિરુદ્ધ સ્વભાવોનું પણ વિરુદ્ધ નિરૂપણ જ્ઞાની નિવાણીમાં હોય છે. પદાર્થ દર્શનમાં વિરુદ્ધ ધર્મો એક સાથે જ્ઞાનમાં જણાય છે, અને તેથી તે વિરુદ્ધ ધર્મ વિરુદ્ધ ધર્મોને જોવે છે માટે કહી શકે છે, સાથે જોવે છે માટે કહી શકે છે. અને એવા વિરોધ ધર્મોને સાથે રહેવાનો પરસ્પર વિરોધ નથી, પરસ્પર વિરોધ નથી. અને પદાર્થ પોતે પણ ના પાડતો નથી કે આવા બે વિરોધ પદાર્થ ધર્મો મારામાં રહેવા જોઈએ નહીં, પછી બીજાને શું વાંધો એમ કે નિરૂપણ એ રીતે શક્ય છે.
પદાર્થ અનેકાંતમય છે આખો, એનું જ્ઞાન એમને સમય કે કાંતિ થયું છે માટે અવિરુદ્ધતા ક્યાંય નથી આવતી.
બરાબર. એટલે વિરુદ્ધ ધર્મોનું પ્રતિપાદન કરતી વખતે પણ અવિરોધ પણ જ્ઞાનમાં છે, અને નિજ હિત એવું જે સમ્યક એકાંત, નિજ હિત એવું જે સમ્યક એકાંત, એનો હેતુ જળવાઈ રહે છે, એનો હેતુ જળવાઈ રહે છે. માટે એ કથનની અંદર પુરવાર પર અવરોધ પણ સમ્યક પ્રકારે રહેલું છે. એવું પણ નથી કે પદાર્થોના ગુણધર્મો કહેવામાં એ સંબંધીના પોતાના જ્ઞાનનું પ્રદર્શન કરવું છે, એવો હેતુ નથી જ્ઞાન. એવું કથન કરવા પાછળ હેતુ શું? નિજ હિત કરવું, એટલે એને સમ્યક એકાંત કીધું છે. અને તેથી તે બધા કથનો જેને આત્મહિત કરવું છે એવા જીવોને પરમ ઉપકારી થાય છે. નિજપદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુ એ ઉપકારી નથી, એટલે આ હેતુથી ઉપકારી છે, પરમ ઉપકારી છે. બીજા હેતુથી એનું અધ્યયન કરે, એનું જ્ઞાન કરે, ઉપકાર નહીં થાય, એને ઉપકાર નહીં થાય. આત્માર્થ ઉપદેશક પણ એમાં આત્મકલ્યાણ થાય એવો ઉપદેશ રહેલો છે. એ કથનોમાં આત્મકલ્યાણ થાય, આત્માનું હિત થાય, હિતરૂપ પ્રયોજન સધાય એવો એની અંદર ઉપદેશ રહેલો છે. એ રીતે ઉપદેશ આપે છે એ વચનો. બીજાનું કલ્યાણ થાય એ વાત નહીં, આત્માર્થ ઉપદેશક પણ છે. પછી આમ તો સ્વપર હિતકારક છે, પણ મુખ્ય ઉદ્દેશ તો પોતાના આત્માને ઉપદેશનો છે. અપૂર્વ સ્વભાવના અપૂર્વ અર્થનું નિરૂપણ છે એની અંદર. આત્મ સ્વભાવ જે પૂર્વે જાણ્યો નથી, પ્રતીત કર્યો નથી, આરાધ્યો નથી, જોયો નથી, અનુભવ્યો નથી, એવો જે અપૂર્વ સ્વભાવ, એ સ્વભાવનું અપૂર્વ ભાવ અર્થ એટલે અહીંયા ભાવ લેવો, એ સ્વભાવનો અપૂર્વ ભાવે નિરૂપણ કરે છે. એટલે નિરૂપણ કરવાની શૈલી પણ ખાસ પ્રકારની છે. સ્વભાવ તરફ જવા પ્રેરે છે એવી શૈલી છે. સ્વભાવને કહેતા કહેતા અપૂર્વ સ્વભાવને પ્રેરે છે. બરાબર, પોતે જ કહ્યું છે, કૃપાળુદેવના જ વચન છે. કેમ કે કહેનાર સાધતા સાધતા કહે છે, બીજા જીવો એ નથી કહી શકતા. એનું કારણ એ છે કે એ સાધતા નથી, અથવા કદાચ એવી વાતને ધારણામાં રાખીને કહે તો પણ એ કહેવાનો જે રાગ છે એ રાગને સાધતા સાધતા કહે છે. એમ બેમાં મોટો ફેર પડે છે, બેમાં મોટો ફેર પડે છે. એક સ્વરૂપને સાધતા સાધતા કહે છે, એક કથનના કરવાના રાગને સાધતા સાધતા કહે છે. એટલે એ બંનેનો ટોન બદલાઈ જાય છે, બંનેનો ટોન બદલાઈ જાય છે. એટલે સ્વરૂપને સાધવાનો ટોન ત્યાં એબસન્ટ થઈ જાય છે, હવે જ નહીં. એક તો એ વાત છે. બીજી વાત કે કહેનાર સ્વરૂપમાં સાવધાન છે, જ્ઞાની પુરુષ તો કહેતી વખતે સ્વરૂપમાં સાવધાન છે, એટલે એની સાવધાનીથી વાત જળવાઈ રહી છે. એ વાત સ્વરૂપની વાત જળવાઈ રહી છે. બીજા કે જેને સ્વરૂપ જોયું નથી એ રાગમાં સાવધાન છે. સ્વરૂપની વાત એને આવે નહીં, આવે નહીં સ્વરૂપની વાત એના એનામાં આવે નહીં, કેમ કે એને જોયું નથી. એની સાવધાની બીજે પડી છે. સ્વરૂપથી વિરુદ્ધ એવો જે રાગ, એમાં એની સાવધાની પડી છે. મોટો ફેર છે. એવું આત્માર્થ ઉપદેશક પણ જ્ઞાની પુરુષના વચનમાં છે. નાનીની વાણીનું આધારભૂમિ એનું પોતાનું સ્વરૂપ છે. ત્યાં ઉભા રહીને કહે છે અને અવલંબને કહે છે.
સર્વજ્ઞ અનુસારીને કીધું છે.
સર્વજ્ઞ સ્વભાવને સ્પર્શીને નીકળતી વાણી હોવાથી તે સર્વજ્ઞ અનુસારીની વાણી કહેવામાં આવે છે. તેથી તે વાણી પૂજનીય કહી છે. અપૂર્વ સ્વભાવના અપૂર્વ અર્થનો પ્રેરક, એ અપૂર્વ ભાવ એવી રીતે નીકળે છે. એ સ્વરૂપમાં સાવધાન છે અને સ્વરૂપને સાધતા સાધતા કહે છે. એટલે એ શૈલી બીજાને કેવી રીતે આવે? જે શૈલી ઉત્પન્ન થાય કહેવાની, એ શૈલી બીજાને શૈલી એટલે કહેવાની રીત. આત્મજાગૃતિને લીધે સતત જાગૃત કરનાર છે. શું? પોતાની આત્મજાગૃતિ અંદરમાં હોવાથી એમાં એ પ્રકારનો એક રણકાર હોય છે કે બીજા પાત્ર જીવોને પણ આત્મજાગૃતિમાં લઈ આવે છે. એ જાતનો રણકાર એની અંદર હોય છે. અલાર્મ નથી ઘડિયાળમાં આવતો, ઊંઘતાને જગાડી દે. એમ જે ઊંઘે છે, આત્મહિતના વિષયમાં ઊંઘે છે, એને જગાડી દે છે. તો ઊંઘા હવે તારો ઊંઘાનો વખત પૂરો થઈ ગયો, હવે નથી. પુષ્પમાળાનું પહેલું વચન છે કે નહીં? પ્રભાત થયું, જગાડે છે. પ્રભાત થયું એમ કહીને જગાડે છે. બીજા તો પોતે જ અંદર આત્મજાગૃતિ માં ન હોય તો એની ભાષામાં જાગૃતિ ની વાત આવે કેવી રીતે? આવી શકે ને. સતત આત્માને જાગૃત કરનાર છે જ્ઞાનીની વાણી. આત્માને સતત
જાગૃત કરનાર,
કન્ટિન્યુ. સતત એટલે કન્ટિન્યુ, ન જાગે ત્યાં સુધી અલાર્મ બંધ થાય નહીં. અને એ અલાર્મ બંધ કરવાની કોઈ સ્વીચ નથી પાછી. એવું છે. કેવી રીતે ખબર પડે છે કે આ સતત જાગૃત કરનાર છે? જયારે કોઈને જાગૃતિ આવે છે ત્યારે એમ થાય છે કે આ તો નિત્યબોધક વાણી છે. શબ્દાત્મક વાણી છે એ તો નિત્યબોધક છે. આ તો સતત જાગૃત કરતો હતો, એ તો હું જાગતો નહોતો. એવું લક્ષણ એને ભાષ્યમાન થાય છે. પોતાને જાગૃતિ આવે એના ઉપરથી આરોપ કરે છે ને વાણી ઉપર, આત્માને જાગૃત કરનાર છે. શુષ્કતા રહિત અધ્યાત્મ નિરૂપણ એટલે એને અધ્યાત્મ ભાવથી ભીંજાયેલી વાણી છે, એમાં શુષ્કતા હોતી નથી. નહીંતર તો કોઈ કોઈનું કાંઈ કરી શકતું નથી, એ શુષ્કતામાં આવે. આત્મા દયા પાડી શકતો નથી ને, આત્મા ગુરુ કૃપા કરી શકતા નથી ને. દેવ શાસ્ત્ર ગુરુ હે છે ને, એક સમયની મોક્ષની પર્યાય પણ હે છે ને, સમ્યક દર્શન પણ વાસ્તવિક અને યથાસ્થિત પદાર્થ નિરૂપણ, પદાર્થની વાસ્તવિકતા ને યથાર્થપણે પદાર્થનું નિરૂપણ એ વગેરે લક્ષણો કૃપાળુદેવે પોતાના સ્વાનુભવમાંથી દર્શાવ્યા છે. અને તેથી વર્તમાન નિકૃષ્ટ કાળમાં પણ અખંડ મોક્ષ માર્ગ જીવંત રહેવા પામ્યો છે. એવા એવા વચનોને લીધે આ ઘણો હલકો કાળ હોવા છતાં પણ, નિકૃષ્ટ એટલે હલકો, ઘણો હલકો કાળ હોવા છતાં પણ અખંડ મોક્ષ માર્ગ જીવંત રહેવા પામ્યો છે. એટલે હજી ચાલુ છે, હજી પણ ધર્માત્માઓને ધર્મી જીવો ઉત્પન્ન થતા રહે છે. એનું કારણ કે જ્ઞાનીની આવી વાણીની પરંપરા હજી ચાલુ છે, અખંડ મોક્ષ માર્ગ જળવાઈ રહ્યો છે. અમૃત વરસારે ગુરુદેવ તો ગાતા હતા, અમૃત વરસારે પંચમ કાળમાં ગુણવંતા જ્ઞાની, નાની હોય એમ કે અમૃત વર્ષાવ્યા છે. એટલે કંઈક કંઈક જીવો અજર અમર પદને પ્રાપ્ત કરી લેશે એમ કહેવું છું.
કૃપાળદેવની પંક્તિ લઈને જ કંઈક ગાતા હતા ગુરુદેવ શ્રી, ગાતા હતા કૃપાળદેવની કોઈ પંક્તિ લઈને ગાતા હતા.
હા એ ભૂલી ગયો, મુખ્ય પંક્તિ છે આત્મસિદ્ધિ માટે પંક્તિ છે, યાદ નથી. Thank you.